એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરી રહ્યા છીએ જે, હા, મને લાગે છે કે આપણને બધાને હંમેશાથી ખૂબ આકર્ષતો વળ્યો છે, ગ્રહો.
હા, બિલકુલ. રાતે આકાશ તરફ જોઈએ એટલે કુતૂહલ થાય જ.
પણ આજે વાત એ કરવી છે કે છેલ્લા અમુક દાયકાઓમાં, ખાસ કરીને આપણી પાસે જે નવી ટેકનોલોજી આવી, અવકાશયાન મોકલ્યા, એના લીધે ગ્રહો વિશેની આપણી સમજ કેટલી બધી બદલાઈ ગઈ છે. ધર્મૂળતે ફેરફાર થયો છે એમ કહી શકાય.
સાચી વાત છે. પહેલા જે આકાશમાં ટપકા જેવા દેખાતા હતા એ હવે આપણને ખબર પડી છે કે જીવંત તો નહીં, પણ એમ કહીએ કે ભૂસ્તરીય રીતે સક્રિય જટિલ દુનિયાઓ છે. દરેકની પોતાની અલગ કહાણી છે.
અને આ સમજવા માટે આજે આપણે આધાર લઈ રહ્યા છીએ ડેવિડ એ રોથરીના કામનો. એમના બે પુસ્તકો છે, પ્લેનેટ્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને બીજું પ્લેનેટ્સ કમ્પેરેટિવ સાયન્સ એન્ડ કોઝમિક ડિસ્કવરી. એમાંથી જે મુખ્ય વિચારો છે એના પર આજે આપણે વાત કરીશું.
સંશોધનના કહી શકાય કે સુવર્ણ યુગમાં જીવી રહ્યા છીએ. રોજ નવા ગ્રહો શોધાય છે આપણા સૂર્યમંડળની બહાર પણ.
હા, એક્સોપ્લેનેટ્સ જેને કહીએ છીએ.
બરાબર. અને સૌથી મોટી વાત, બીજા ગ્રહો પર જીવનની શક્યતા. એ હવે ખાલી સાયન્સ ફિક્શન નથી રહ્યું, પણ વૈજ્ઞાનિકો ગંભીરતાથી એના પર સંશોધન કરી રહ્યા છે.
તો ચાલો, જેમણે આ બધી જટિલ વાતો આપણા માટે સરળ બનાવી છે એ લેખક ડેવિડ રોથરી વિશે થોડું જાણીએ. યુકેની ઓપન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે પ્લેનેટરી જીઓસાયન્સના. પણ એમની ઓળખ આનાથી કંઈક વિશેષ છે, ખરું ને?
હા, એમની ખાસ વાત એ છે કે તેઓ માત્ર પુસ્તકો લખનારા પ્રોફેસર નથી, તેઓ પોતે યુરોપિયન સ્પેસ એજન્સીના મિશન સાથે જોડાયેલા રહ્યા છે, જેમ કે બેપી કોલંબો મિશન, જે બુધ ગ્રહ માટે છે.
એટલે એમને પ્રેક્ટિકલ અનુભવ પણ છે.
બરાબર. એમના લખાણમાં એ અનુભવ દેખાઈ આવે છે. ખાલી થિયરી નથી, પણ વાસ્તવિક ડેટા અને મિશનના પડકારોની સમજ પણ છે.
અને ઓપન યુનિવર્સિટીમાં ભણાવતા હોવાથી એમની સમજાવવાની રીત પણ એકદમ સરળ છે. ગમે તેવી અઘરી વાત હોય, જેમ કે જ્વાળામુખી કેવી રીતે કામ કરે છે ગ્રહો પર, કે પછી ગ્રહોના ફોટા પરથી શું તારણ કાઢવું, એ બધું યુનો સામાન્ય માણસને સમજાય એ રીતે મૂકી શકે છે.
બિલકુલ. અને એમનો જે નજરિયો છે એ પણ રસપ્રદ છે. એ ગ્રહોને ખાલી આકાશી ગોળા નથી ગણતા. દરેક ગ્રહ એમના માટે એક ભૂસ્તર શાસ્ત્રીય એકમ છે, એક આખી દુનિયા જેનો પોતાનો ઇતિહાસ છે, જેની અંદર પ્રક્રિયાઓ ચાલી રહી છે.
ઓકે. તો આ દૃષ્ટિકોણ સાથે રોથરી આપણને ગ્રહો વિશે શું કહેવા માંગે છે? એમના પુસ્તકોનો મુખ્ય સંદેશ શું છે?
મુખ્ય વાત એ છે કે છેલ્લા 50-60 વર્ષોમાં જે અવકાશ સંશોધન થયું છે એણે આપણી સદીઓ જૂની માન્યતાઓ બદલી નાખી છે. ગ્રહ એટલે શું, એ કેવી રીતે બને છે, આપણું સૌરમંડળ કેટલું વિવિધ છે અને એની બહાર બીજા તારાઓ પાસે કેવા ગ્રહો છે, આ બધા સવાલોના જવાબ હવે આપણી પાસે વધુ સ્પષ્ટ છે, ડેટા આધારિત છે.
એટલે કે ગ્રહો કંઈ સ્થિર નથી એમ, પણ સતત બદલાતા રહે છે, ગતિશીલ છે.
એકદમ. દરેક ગ્રહની પોતાની ભૂસ્તર શાસ્ત્રીય કહાણી છે, વાતાવરણ છે અને અમુક જગ્યાએ તો જીવનની શક્યતા પણ છે. આ જ વાત કેટલી રોમાંચક છે, નહીં?
ખરેખર. અને આ સમજવા માટે તમે કહ્યું એમ તુલનાત્મક ગ્રહ વિજ્ઞાન જરૂરી છે.
હા, રોથરી એના પર બહુ ભાર મૂકે છે. એમ કહે છે કે જો પૃથ્વીને જ સમજવી હોય તો શુક્ર, મંગળ, ગુરુ બધાનો અભ્યાસ કરવો પડે. એમની સરખામણી કરવાથી જ ખબર પડે કે ગ્રહોના બનવાના અને વિકસવાના નિયમો શું છે.
તો આ પુસ્તકો આપણને એક સફર પર લઈ જાય છે. શરૂઆત પેલી પ્લૂટોની વાતથી થાય છે ને. ગ્રહ કોને કહેવાય?
હા, ત્યાંથી જ શરૂઆત થાય છે. પ્લૂટોના કિસ્સાથી એ સમજાવે છે કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. પછી વાત આવે છે સૌરમંડળના જન્મની, પેલી નેબ્યુલર હાઇપોથીસિસ, અને એમાં ફ્રોસ્ટ લાઇનનો કોન્સેપ્ટ, જે બહુ મહત્વનો છે.
ઓકે. અને પછી?
પછી અંદરના ખડકાળ ગ્રહો, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, એમની સરખામણી. પછી બહારના ગેસ અને બરફના દૈત્યો, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને એમના ચંદ્રો, જે પોતે જ એક અજાયબ દુનિયા છે.
એટલે આખા સૌરમંડળની સફર.
હા, પણ ત્યાં અટકતું નથી. પછી વાત જાય છે સૌરમંડળની બહાર, એક્સો પ્લેનેટ્સ પર અને છેલ્લે પેલો મોટો સવાલ, શું બીજે ક્યાંય જીવન છે? એટલે એક રીતે આખી બ્રહ્માંડીય સફર છે.
ચલો તો આ સફરના કેટલાક મુખ્ય મુકામ પર થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પેલા મૂળભૂત સવાલથી, ગ્રહ શું છે? 2006માં પ્લુટોને ગ્રહમાંથી વામન ગ્રહ કેમ બનાવી દીધો? બહુ ચર્ચા થઈ હતી એ વખતે.
હા, થઈ હતી. અને રોથરી એનો ઉપયોગ એ સમજાવવા કરે છે કે વિજ્ઞાનમાં વ્યાખ્યાઓ કંઈ કાયમી નથી હોતી. જેમ જેમ આપણને વધુ માહિતી મળે તેમ વ્યાખ્યાઓ વધુ ચોક્કસ બને. આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘ IAU એ 3 શરતો મૂકી.
કઈ 3?
પહેલી કે એ સૂર્યની આસપાસ ફરતો હોવો જોઈએ. બીજી, એ એટલો મોટો હોવો જોઈએ કે પોતાના ગુરુત્વાકર્ષણથી ગોળ આકાર ધારણ કરી લે. અને ત્રીજી, અગત્યની, કે તેણે પોતાની ભ્રમણકક્ષાની આસપાસનો વિસ્તાર બીજા મોટા પદાર્થોથી સાફ કરી દીધો હોય. મતલબ એ એના વિસ્તારનો દાદો હોવો જોઈએ.
ઓકે, અને પ્લુટો આ ત્રીજી શરતમાં ફેલ ગયો.
બરાબર, કારણ કે પ્લુટો જ્યાં ફરે છે ક્વાઇપર બેલ્ટમાં, ત્યાં એના જેવા બીજા ઘણા બર્ફીલા પદાર્થો છે. એણે પોતાની કક્ષા સાફ નથી કરી એટલે એને વામન ગ્રહ કહ્યો. આ કોઈ પ્લુટોનું અપમાન નથી, પણ વર્ગીકરણની સ્પષ્ટતા છે. વિજ્ઞાન આમ જ આગળ વધે છે.
સમજાઈ ગયું. હવે જો આ ગ્રહો છે તો બન્યા કેવી રીતે? એની પાછળ શું વિજ્ઞાન છે?
એની પાછળ જે મુખ્ય થિયરી છે એ છે નેબ્યુલર હાઇપોથિસિસ. લગભગ 4.6 અબજ વર્ષ પહેલાં ગેસ અને ધૂળનું એક મોટું વાદળ હતું જેને નેબ્યુલા કહેવાય. એ પોતાના જ વજનથી ગુરુત્વાકર્ષણને લીધે સંકોચાવા લાગ્યો.
અને એમાંથી જ સૂર્ય બન્યો.
હા, મોટાભાગનો પદાર્થ કેન્દ્રમાં ભેગો થઈને સૂર્ય બન્યો. અને બાકીનો જે પદાર્થ હતો એ સૂર્યની આસપાસ એક થાળી જેવો ફરતો ડિસ્ક બની ગયો, જેને પ્રોટો પ્લેનેટરી ડિસ્ક કહે છે.
અને એ ડિસ્કમાં જ ગ્રહો બન્યા.
આના પથ્થર જેવા પિંડ બન્યા જેને પ્લેનેટિસિમલ્સ કહેવાય. પછી આ પ્લેનેટિસિમલ્સ એકબીજા સાથે ટકરાઈને જોડાઈને મોટા ગ્રહો બન્યા. આખી પ્રક્રિયાને એક્રીશન કહે છે.
પણ તમે પેલી ફ્રોસ્ટ લાઇનની વાત કરી હતી, એનો શું રોલ હતો આમાં?
હા, એ બહુ મહત્વની છે. ફ્રોસ્ટ લાઇન એટલે સૂર્યથી એટલું અંતર કે જ્યાં તાપમાન એટલું નીચું જાય કે પાણી, એમોનિયા, મિથેન જેવા પદાર્થો બરફ તરીકે જામી શકે.
તો એની અંદર?
એની અંદર એટલે કે સૂર્યની નજીક તાપમાન ઊંચું હતું એટલે ત્યાં ખાલી ખડક અને ધાતુ જ ઘન સ્વરૂપે રહી શક્યા. પાણી વગેરે તો વરાળ બની ગયા.
અને બહાર?
ફ્રોસ્ટ લાઇનની બહાર ઠંડી વધુ હતી એટલે ત્યાં ખડક અને ધાતુ તો હતા જ, પણ સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી, એમોનિયા, મિથેનનો બરફ પણ હતો એટલે ત્યાં ગ્રહો બનવા માટે વધુ મટીરિયલ હતું.
એટલે અંદરના ગ્રહો નાના અને ખડકાળ બન્યા, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. અને બહારના ગ્રહો મોટા બન્યા, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, કારણ કે એમની પાસે બરફનું મટીરિયલ પણ હતું અને એમણે વાયુઓ પણ ખેંચી લીધા. વાહ, આ તો બહુ લોજિકલ લાગે છે.
એકદમ. હવે આ સમજ સાથે અંદરના ગ્રહોને જોઈએ. બુધ સૌથી નજીકનો. ત્યાં દિવસ અને રાતના તાપમાનમાં જબરદસ્ત ફરક. એનો ગર્ભ, મતલબ કે કેન્દ્રનો ભાગ, પ્રમાણમાં બહુ મોટો છે, લોખંડનો. અને નવાઈની વાત, ધ્રુવો પર ખાડાઓમાં બરફ છે.
અને શુક્રો, જેને પૃથ્વીનો દુષ્ટ જોડીઓ કે ઇવિલ ટ્વિન કહે છે, એવું કેમ?
કારણ કે દેખાવમાં, કદમાં પૃથ્વી જેવો છે, પણ ત્યાંની હાલત બહુ ખરાબ છે. ત્યાં રનઅવે ગ્રીનહાઉસ ઇફેક્ટ થઈ છે. મતલબ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલો બધો છે કે ગરમી પકડાઈ જાય છે, બહાર નથી નીકળી શકતી.
ઓ બાપરે, એટલે તાપમાન કેટલું?
સપાટી પર 450 ડિગ્રી સેલ્સિયસથી વધુ. અને વાતાવરણનું દબાણ પૃથ્વી કરતાં 90 ગણો. ત્યાં ઊભા રહો તો કચડાઈ જ જવાય. કહેવાય છે કે કદાચ પહેલાં ત્યાં પાણી હતું, પણ હવે નથી.
આ સાંભળીને આપણી પૃથ્વીની કિંમત સમજાય. અહીં કેટલું સંતુલન છે, પ્રવાહી પાણી, પ્લેટ ટેક્ટોનિક્સ જે વાતાવરણને સ્થિર રાખવામાં મદદ કરે, ચુંબકીય ક્ષેત્ર જે આપણને સૂર્યના હાનિકારક કણોથી બચાવે, અને ઓક્સિજનવાળું વાતાવરણ. પછી આવે મંગળ.
મંગળ લાલ ગ્રહ, આજે ઠંડો અને સૂકો છે, પણ એના પર એટલા પુરાવા મળ્યા છે કે ભૂતકાળમાંથી આ પાણી વહેતું હતું. નદીઓ હતી, તળાવો હતા, કદાચ સમુદ્ર પણ.
એટલે ત્યાં જીવનની શોધ થઈ રહી છે.
હા, ખાસ કરીને ભૂતકાળના સૂક્ષ્મ જીવોના અવશેષો મળે એવી આશા છે. મંગળ આપણને શીખવે છે કે ગ્રહ પર જીવન માટેની સારી પરિસ્થિતિ હંમેશા ટકી રહે એ જરૂરી નથી.
આ ખડકાળ ગ્રહોથી આગળ વધીએ ફ્રોસ્ટ લાઇનને પાર. ત્યાં તો દૈત્યોનું રાજ છે. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ.
હા, ગુરુ એટલો મોટો છે કે બાકી બધા ગ્રહો ભેગા કરો તો પણ એનાથી નાના રહે. એનું વાતાવરણ ભયંકર તોફાની છે. પેલો ગ્રેટ રેડ સ્પોટ તો સદીઓથી ચાલી રહેલું એક મહાકાય વાવાઝોડું છે, પૃથ્વી કરતા પણ મોટું.
અને એના ચંદ્રો ગેલિલિયો વાળા.
હા, એના ચાર મુખ્ય ચંદ્રો તો પોતે જ નાની દુનિયાઓ છે. આયો, જેના પર સેંકડો જ્વાળામુખી ફાટતા રહે છે. યુરોપા, જેની બરફની સપાટી નીચે ખારા પાણીનો મોટો સમુદ્ર હોઈ શકે છે જીવન માટેની શક્યતા. ગેનીમીડ, સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર, બુધ કરતા પણ મોટો. અને કેલિસ્ટો, જેની સપાટી ખાડાઓથી છવાયેલી છે.
પછી આવે શનિ એના સુંદર વલયો સાથે. કેસીની યાનને કારણે હવે આપણે એના વિશે ઘણું જાણીએ છીએ, નહીં?
બહુ જ. કેસીનીએ કમાલ કરી દીધી. શનિના વલયો મુખ્યત્વે બરફના કણોના બનેલા છે, કેટલાક નાના તો કેટલાક મોટા પથ્થર જેવા, અને એ સતત બદલાતા રહે છે.
અને શનિના ચંદ્રો પણ કંઈ ઓછા નથી. ટાઇટન
તો અદ્ભુત છે. પૃથ્વી સિવાય એકમાત્ર જગ્યા જ્યાં સપાટી પર પ્રવાહી છે, પણ પાણી નહીં, મિથેન અને ઇથેનના તળાવ અને નદીઓ. એનું વાતાવરણ પણ ઘટ્ટ છે, નાઇટ્રોજનનું બનેલું.
અને પેલો નાનો ચંદ્ર જે ફુવારા છોડે છે, એન્સેલાડસ.
એન્સેલાડસ એ નાનો બર્ફીલો ગોળો છે, પણ એના દક્ષિણ ધ્રુવ પાસેથી પાણીના ગરમ ફુવારા અવકાશમાં ઉડે છે. આ પાણી એની બરફની સપાટી નીચેના સમુદ્રમાંથી આવે છે. યુરોપાની જેમ એ પણ જીવન માટેનું સંભવિત સ્થળ છે.
અને પછી યુરેનસ અને નેપ્ચ્યુન, એમને બરફના દૈત્યો કેમ કહે છે?
કારણ કે એમનું બંધારણ ગુરુ અને શનિ કરતાં થોડું અલગ છે. એમનામાં હાઇડ્રોજન હિલિયમ વાયુ ઓછા છે, પણ પાણી, એમોનિયા, મિથેન જેવા બરફ જે ઊંચા દબાણથી થીજી ગયા હોય નું પ્રમાણ વધારે છે, એટલે આઈસ જાયન્ટ્સ.
અને યુરેનસ તો આળો પડીને ફરે છે ને?
હા, એની ધરી લગભગ 98 ડિગ્રી નમેલી છે, જાણે ગબડતો સૂર્યની પરિક્રમા કરતો હોય. અને નેપ્ચ્યુન પર તો સૌરમંડળનો સૌથી ઝડપી પવનો ફૂંકાય છે, 2000 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપે.
વાહ, આ મોટા ગ્રહો પછી રોથરી ફરી નાના પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરાવે છે, પ્લુટો અને બીજા બર્ફીલા વિશ્વો. પ્લુટોની વાત ફરી આવી.
હા, પણ આ વખતે એક અલગ દ્રષ્ટિથી. 2015માં જ્યારે નાસાનું ન્યૂ હોરાઇઝન્સ યાન પ્લુટો પાસેથી ગયું ત્યારે બધા ચોંકી ગયા. ધારણા હતી કે ઠંડો મૃતપિંડ હશે,
પણ એવું નહોતું.
જરાય નહીં. પ્લુટો તો ભૂસ્તરીય રીતે ખૂબ જ સક્રિય નીકળ્યો. ત્યાં નાઇટ્રોજન બરફના મોટા ગ્લેશિયર્સ છે જે વહે છે, પાણીના બરફના પહાડો છે. સપાટીનો અમુક ભાગ તો સાવ નવો લાગે છે. આ બતાવે છે કે સૌરમંડળના છેવાડે પણ ઘણી ઉથરપાથર થઈ શકે છે.
અને આ જ વાત યુરોપા અને એન્સેલાડ્સને વધુ મહત્વના બનાવે છે, ખરું ને? કારણ કે એમની સપાટી નીચે પાણી હોઈ શકે છે, પણ આટલી ઠંડીમાં પાણી પ્રવાહી કેવી રીતે રહે?
એનું કારણ છે ટાઇડલ હીટિંગ, એટલે કે ભરતીજન્ય ગરમી. જેમ ચંદ્ર પૃથ્વી પર ભરતી લાવે છે, એમ ગુરુ અને શનિનું જોરદાર ગુરુત્વાકર્ષણ આ ચંદ્રોના પેટાળને સતત ખેંચે અને દબાવે છે. આનાથી ઘર્ષણ થાય અને ગરમી પેદા થાય, અને આ ગરમી બરફ નીચે પાણીને પ્રવાહી રાખવા માટે પૂરતી છે,
એટલે ત્યાં જીવનની શક્યતા વધી જાય છે.
બરાબર. સૂર્યપ્રકાશ વગર પણ રાસાયણિક ઉર્જા પર આધારિત જીવન હોઈ શકે છે.
આ તો થઈ આપણા ઘરઆંગણાની, મતલબ કે સૌરમંડળની વાત. પણ રોથરી આપણને બહારની દુનિયામાં લઈ જાય છે. એક્સોપ્લેનેટ્સ, બીજા તારાઓના ગ્રહો, એમને શોધાય કેવી રીતે આટલે દૂરથી?
મુખ્યત્વે બે રીત છે. એક છે ટ્રાન્ઝિટ મેથડ. જ્યારે કોઈ ગ્રહ પોતાના તારા અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય ત્યારે એ તારાની રોશની થોડી ઓછી થાય છે, ઝાંખી પડે છે. આ ઝાંખાશ કેટલી વાર થાય છે, કેટલી થાય છે, એના પરથી ગ્રહનું કદ અને એની ભ્રમણકક્ષાનો અંદાજ આવે છે.
કેપ્લર અને ટેસ જેવા ટેલિસ્કોપ આજ વાપરે છે ને?
હા, બરાબર. અને બીજી રીત છે રેડિયલ વેલોસિટી અથવા ડોપલર મેથડ. ગ્રહ જ્યારે તારાની આસપાસ ફરે ત્યારે એ તારાને પણ થોડો ખેંચે છે, જેનાથી તારો સહેજ ડોલતો હોય એવું લાગે. આ ડોલવાને કારણે તારાના પ્રકાશમાં જે ફેરફાર થાય એ માપીને ગ્રહનું વજન અને કક્ષા જાણી શકાય.
અને આ જે હજારો એક્સોપ્લેનેટ મળ્યા છે એનાથી શું જાણવા મળ્યું? આપણા સૌરમંડળ જેવા જ છે બધા?
અરે જરાય નહીં. આ શોધોએ તો આપણી બધી કલ્પનાઓ તોડી નાખી છે. એવા એવા ગ્રહો મળ્યા છે જેનું આપણા સૌરમંડળમાં કોઈ ઉદાહરણ જ નથી. જેમ કે હોટ જ્યુપિટર્સ, ગુરુ જેવડા મોટા ગેસના ગોળા પણ પોતાના તારાની એકદમ લગોલગ ફરતા હોય, અમુક દિવસોમાં જ ચક્કર પૂરું કરી દે.
બાપરે.
પછી સુપર અર્થ, પૃથ્વી કરતા મોટા પણ ખડકાળ. મિની નેપચ્યુન્સ, પૃથ્વી અને નેપચ્યુનની વચ્ચેના કદના. મતલબ ગ્રહો બનવાની પ્રક્રિયા કેટલી વિવિધ હોઈ શકે છે એનો ખ્યાલ આવ્યો. પ્રકૃતિની કલ્પના આપણા કરતા ઘણી વિશાળ છે.
અને આ બધી વાતો આપણને પેલા અંતિમ સવાલ પર લાવે છે, જીવન માટે સ્થાનો. શું બીજે ક્યાંય જીવન છે? આટલી બધી દુનિયાઓ છે તો ક્યાંક તો હશે.
આ જ તો એસ્ટ્રોબાયોલોજીનો મુખ્ય સવાલ છે. પહેલા વૈજ્ઞાનિકો ખાલી હેબિટેબલ ઝોન એટલે કે ગોલ્ડીલોક ઝોન શોધતા હતા. મતલબ તારાથી એટલું અંતર જ્યાં ગ્રહની સપાટી પર પાણી પ્રવાહી રહી શકે.
પણ હવે વિચાર બદલાયો છે યુરોપા અને એન્સેલેડસના કારણે.
હા, હવે સમજાયું છે કે જીવન સપાટી નીચે પણ હોઈ શકે છે, એટલે રહેવા યોગ્યની વ્યાખ્યા વિસ્તરી છે. એટલું જ નહીં, હવે વૈજ્ઞાનિકો એક્સોપ્લેનેટ્સના વાતાવરણમાં બાયોસિગ્નેચર શોધી રહ્યા છે.
બાયોસિગ્નેચર્સ એટલે?
એટલે એવા કેમિકલ્સ કે વાયુઓ જે સામાન્ય રીતે જીવંત પ્રક્રિયાઓથી જ બને, જેમ કે ઓક્સિજન અને મિથેન એકસાથે મોટી માત્રામાં મળે તો એ જીવનની નિશાની હોઈ શકે. જેમ્સ વેબ ટેલિસ્કોપ આ કામમાં બહુ મદદ કરી રહ્યો છે. ટૂંકમાં, શું આપણે એકલા છીએ એ સવાલ હવે ફિલોસોફીમાંથી નીકળીને ટેસ્ટ કરી શકાય એવી સાયન્ટિફિક હાઇપોથિસિસ બની ગયો છે.
આ આખી વાતચીત પરથી અમુક મુખ્ય મુદ્દાઓ તારવી શકાય. પહેલો તો એ કે આ ક્ષેત્ર કેટલું ગતિશીલ છે. ગ્રહ વિજ્ઞાન સતત બદલાતું રહે છે. પ્લુટોનું ઉદાહરણ જ જોઈ લો.
બીજું, આ વિવિધતા. બ્રહ્માંડમાં કેટલા અલગ અલગ પ્રકારના ગ્રહો છે. એક્સોપ્લેનેટ્સે આપણને શીખવાડ્યું કે આપણું સૌરમંડળ એ કંઈ એકમાત્ર મોડલ નથી. આ જાણીને થોડી નમ્રતા આવે છે.
ત્રીજું, પેલું તુલનાત્મક ગ્રહ વિજ્ઞાન. બીજા ગ્રહોને સમજીને આપણે પૃથ્વીને વધુ સારી રીતે સમજી શકીએ. શુક્ર આપણને ક્લાઇમેટ ચેન્જ વિશે ચેતવે છે, મંગળ પાણીના મહત્વ વિશે.
ચોથું, રહેવા યોગ્ય જગ્યાની આપણી સમજ કેટલી વિસ્તરી છે. હવે ખાલી પૃથ્વી 2 નથી શોધતા, પણ બર્ફીલા ચંદ્રોના સમુદ્રોમાં પણ જીવનની શક્યતા વિચારી રહ્યા છીએ.
અને પાંચમું, ટેકનોલોજીનો ફાળો. આ બધી શોધો રોબોટિક યાન અને શક્તિશાળી ટેલિસ્કોપ વગર શક્ય જ નહોતી.
સાચી વાત. અને આ બધું જાણવાથી આપણને શું ફાયદો? એક તો આપણી પૃથ્વી કેટલી ખાસ છે અને કેટલી નાજુક છે એ સમજાય. બીજા ગ્રહોની હાલત જોઈએ ત્યારે આપણી પૃથ્વીની સાચવણીનું મહત્વ સમજાય છે.
રોથરીના કામમાંથી અમુક વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે.
હા, જેમ કે એક વિચાર છે કે ગ્રહની વ્યાખ્યા કુદરતે નથી બનાવી, એ તો આપણે સમજવા માટે બનાવેલું લેબલ છે. જેમ જ્ઞાન વધે તેમ લેબલ બદલવા પડે. આ કેટલી સાદી પણ ઊંડી વાત છે. વિજ્ઞાન આમ જ કામ કરે છે.
અને બીજો એક મને ગમ્યો, પૃથ્વીને સાચી રીતે સમજવી હોય તો બીજા ગ્રહોનો અભ્યાસ કરવો જ પડે. શુક્રની આગ અને મંગળના બરફમાં આપણા પોતાના ભવિષ્યના સંકેત છુપાયેલા છે.
અને ત્રીજો, જે ભવિષ્ય તરફ જુએ છે. જીવનની શોધ હવે ખાલી સૂર્યપ્રકાશવાળી જગ્યા પૂરતી નથી. બર્ફીલા ચંદ્રોના અંધારા સમુદ્રોમાં કદાચ એવું જીવન હોય જે આપણે કલ્પના પણ ન કરી હોય. આ તો વિચારનો વ્યાપ જ બદલી નાખે છે.
તો આ બધી માહિતીનો આપણા જીવનમાં શું ઉપયોગ?
મને લાગે છે સૌથી મોટો ઉપયોગ આપણો દૃષ્ટિકોણ બદલવાનો છે. બ્રહ્માંડની વિશાળતા જોઈએ તો આપણી રોજની નાની મોટી ચિંતાઓ અને ઝઘડા બહુ નાના લાગે. એક કોસ્મિક પર્સ્પેક્ટિવ મળે છે. બીજું, પર્યાવરણ પ્રત્યે વધુ સજાગ થઈએ છીએ. શુક્ર અને મંગળ આપણને ચેતવણી આપે છે.
અને વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એ સમજાય, ખોટી માહિતીથી બચી શકાય. અને હા, યુવાનોને સાયન્સ અને ટેકનોલોજીમાં રસ પડે એ પણ જરૂરી છે.
જો મારે એક વાત કહેવી હોય તો એ છે કે પૃથ્વી અનોખી છે, પણ એની અનોખાઈ બીજા ગ્રહોની સરખામણીમાં જ સાચી રીતે સમજાય છે. બીજા ગ્રહોનો અભ્યાસ કરવો એ પણ એક રીતે પૃથ્વીનું જ સન્માન કરવા બરાબર છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે બ્રહ્માંડ આપણને સતત નવાઈ પમાડતું રહે છે. આપણે જે ધારીએ છે એના કરતાં કંઈક અલગ જ નીકળે છે. પ્લુટો હોય કે યુરોપા, હજુ કેટલું બધું જાણવાનું બાકી છે.
સાચી વાત છે, આ શોધ ક્યારે અટકવાની નથી.
અને આજના અંતે શ્રોતાઓ માટે એક વિચાર. હજારો એક્સોપ્લેનેટ્સ મળી ચૂક્યા છે, લાખો કરોડો હજુ શોધવાના બાકી છે. આટલી બધી શક્યતાઓ વચ્ચે ભલે જીવન આપણા જેવું કાર્બન આધારિત, પાણી આધારિત ન હોય, પણ શું ખરેખર આખા બ્રહ્માંડમાં આપણે એકલા જોઈશું? વિચારવા જેવો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.